समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार અને ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 37મી ગાથા ચાલે છે. 37મી ગાથાનો ગાથાર્થ કર્યો છે અને ટીકાનો થોડો ભાગ આપણે કર્યો છે. તો ટીકામાં અહીંયા કહે છે, શરૂઆતથી ટીકામાં, કે પોતાના નિજરસથી જે પ્રગટ થયેલ છે, નિવારણ ન કરી શકાય એવો જેનો ફેલાવ છે, તથા સમસ્ત પદાર્થોને ગ્રસવાનો, ગળી જવાનો જેનો સ્વભાવ છે, એવી પ્રચંડ ચિન્હ માત્ર શક્તિ વડે, એટલે જ્ઞાન વડે. આ જ્ઞાનના ત્રણ વિશેષણ મૂકવામાં આવ્યા છે. એ જ્ઞાન શક્તિ, પોતાનો જે ચૈતન્યપણું છે, એ ચૈતન્યપણાને માટે આ ત્રણ વિશેષણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્ઞાનની શક્તિ કેવી છે. એ પોતાના નિજ રસથી પ્રગટ થયેલ છે, એટલે કોઈ બીજા દ્વારા, બીજા કારણે એ કંઈ પ્રગટ થઈ છે એમ નથી. પોતાનો નિજરસ એટલે પોતાના જે ગુણ છે આત્માના, એનાથી એ જ્ઞાન શક્તિ એ પ્રગટ થઈ છે. અને એ જ્ઞાન શક્તિનો ફેલાવ એવો છે કે એ જગતના બધા પદાર્થોને એની અંદર સમાવી શકે, એટલે કે બધા પદાર્થોને એ ગ્રહી શકે, એટલે કે બધા પદાર્થોને જાણી શકે, એવો એનો એ સ્વભાવ છે. એટલે કહ્યું કે જેનો ફેલાવ છે, નિવારણ ન કરી શકાય એવો જેનો ફેલાવ છે, તથા સમસ્ત પદાર્થોને ગ્રસવાનો, ગળી જવાનો, એને પકડી લેવાનો, એટલે કે જ્ઞેય માત્રને એ ગ્રહે, જ્ઞેય માત્રને એ જાણે. અહીંયા ગ્રસવાનો અર્થ એ થાય છે, ગ્રસવું એટલે ગળી જવું, એટલે એનો અર્થ એ થાય છે કે એ જ્ઞેય માત્રને જાણે એવો એ સ્વભાવ છે. કે જ્ઞાન શક્તિ કેવી છે, કે જ્ઞેય માત્રને જાણે, કોઈ જ્ઞેય એમાં ન આવી જાય એમ બને નહીં, જ્ઞેય માત્ર એમાં સમાય, એવો જેનો સ્વભાવ છે, એવી પ્રચંડ ચિન્હ માત્ર શક્તિ વડે ગ્રાસીભૂત કરવામાં આવ્યા હોવાથી, એમાં જણાયા હોવાથી, એમાં એ પકડાયા હોવાથી બધા, એટલે એમાં જાણે કે એ અત્યંત અંતર્મગ્ન થઈ રહ્યા હોય એવા, એટલે કે જ્ઞાનમાં એ તદાકાર થઈ ડૂબી રહ્યા હોય એવી રીતે આત્મામાં પ્રકાશમાન થાય છે. શું પ્રકાશમાન થાય છે? તો કે આ છ દ્રવ્યો, આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પૂતગળ અને મારા સિવાયના બીજા બધા જ જીવો, એટલે અન્ય જીવ, એમ છ દ્રવ્યો એ મારા જ્ઞાનમાં એ પ્રકાશિત થાય છે, મારા જ્ઞાનમાં એ અનુભવમાં આવે છે. એટલે એમ લાગે છે એ બધા એવી રીતે જ્ઞાનમાં તદાકાર થઈ રહ્યા છે કે એની સાથે એવું લાગી રહ્યું છે કે જાણે એ જ્ઞાનમાં આવી ગયા હોય એવી રીતે. એટલા માટે એમ લાગે છે કે એની સાથે મારે સંબંધ છે. એ સર્વ પરદ્રવ્યો મારા સંબંધી નથી. એ તદાકાર જ્ઞાનમાં તદાકાર થઈ ડૂબી રહ્યા હોય એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે, એટલે એમ લાગે છે કે જાણે કે એની સાથે મારે સંબંધ છે. પણ મારે એની સાથે, એ સર્વ પરદ્રવ્યો સાથે મારે કોઈ સંબંધ નથી, મારાથી એ બધા ભિન્ન છે, એ બધા જ પરદ્રવ્યો મારાથી ભિન્ન છે. ધર્માસ્તિકાય છે એ ગતિ કરતા પદાર્થને, જીવને ગતિ કરવામાં નિમિત્ત કારણ થાય, પણ એમ નથી કે ગતિ કરાવે. જો પદાર્થને ગતિ નથી કરવી તો કંઈ એ ધક્કો મારીને પદાર્થને ગતિ કરાવતું નથી. જીવને ગતિ નથી કરવી તો કંઈ એ ગતિ કરવા માટે તેને પ્રેરતું નથી. પણ જો ગતિ કરે છે જીવ તો કરવા દે છે. જીવ ગતિ કરે છે તો એને કરવા દે છે. પદાર્થ ભૂતગળ ગતિ કરે છે તો એને કરવા દે છે. એમ એ નિમિત્ત કારણ થાય છે. એટલે ધર્માસ્તિકાય ખરેખર કંઈ કરતું નથી. એ જ રીતે અધર્માસ્તિકાએ પણ કંઈ કરતું નથી. જે પદાર્થ ગતિ કરે છે અથવા જે જીવ ગતિ કરે છે અને એને જ્યારે સ્થિર થવું છે, એને ગતિ કરતા પદાર્થને કે ગતિ કરતા જીવને સ્થિર થવું છે, તો એ સ્થિર થાય છે તો એમાં એ ધર્માસ્તિકાએ નિમિત્ત કારણ બને છે. પણ જો સ્થિર નથી થવું તો કંઈ એને સ્થિર કરતું નથી, એને રોકતું નથી, એ રીતે એને કોઈ રીતે મદદ કરતું નથી. માત્ર જ્યારે એ ગતિ કરતો પદાર્થ સ્થિર થાય છે તો એમાં એ નિમિત્ત તરીકે અધર્માસ્તિકાય છે. અને જે પદાર્થને ગતિ કરવી છે એ પદાર્થ ગતિ કરે છે ત્યારે નિમિત્ત તરીકે ધર્માસ્તિકાય છે. એટલે કોઈપણ નિમિત્ત જે છે એ આમ જ હોય. નિમિત્ત કહેવાનો અર્થ જ એવો થાય કે ખરેખર કંઈ કરે નહીં, નિમિત્ત કંઈ ખરેખર કરતું નથી, એ માત્ર ત્યાં એની હાજરી હોય એટલું જ, બીજું કંઈ હોતું નથી. અને આપણે નિમિત્તને ઘણું મહત્વ આપી દઈએ છીએ. એટલે જ્યારે જ્યારે નાની પુરુષો સમજાવતા હોય, ઉપદેશ આપતા હોય, ત્યારે હંમેશા એમ કહે છે કોઈ પણ નિમિત્ત તરફ વધારે લક્ષ ન જાય એટલા માટે કે નિમિત્ત જે છે એ બધા ધર્માસ્તિકાયવત વર્તે છે, એમ કહેવામાં આવે છે. નિમિત્ત બધા ધર્માસ્તિકાયવત વર્તે છે એટલે કે ધર્માસ્તિકાયની જેમ બધા નિમિત્તો કામ કરે છે, જેમ ધર્માસ્તિકાય કામ કરે છે એ રીતે ધર્માસ્તિકાય કઈ રીતે કામ કરે છે, તો કંઈ ખરેખર કરતું નથી. ગતિ પદાર્થ કરે છે તો ભલે કરે, નથી કરતો તો કંઈ કરાવતું નથી, મદદ કરતું નથી, હેલ્પ કરતું નથી, ગતિ વધારતું નથી, કંઈ કરતું નથી. શું કરે છે? પદાર્થને નથી ગતિ કરવી તો કંઈ કરાવે છે? નથી કરાવતું. કરે છે તો બરાબર છે, કરે છે. એટલે ધર્માસ્તિકાએ શું કર્યું એમાં? એટલા માટે એમ કહેવામાં આવે છે કે નિમિત્ત ખરેખર કંઈ કરતું નથી, ધર્માસ્તિકાએ નિમિત્ત તરીકે વર્તે છે ને એમાં જેમ એ કંઈ નથી કરતું, એ રીતે બધા જ નિમિત્તો ખરેખર કંઈ કરતા નથી. આપણને ઘણીવાર એવું દ્રષ્ટિમાં લાગે કે આ નિમિત્ત થયું એને કારણે થઈને આમ થયું, પણ ખરેખર નિમિત્ત કંઈ કરતું નથી. કોઈને એમ લાગે કે આ સ્વાધ્યાયને નિમિત્તે મને જ્ઞાન થયું, તો એ સ્વાધ્યાયને નિમિત્તે એને જ્ઞાન નથી થયું. એનું ઉપાદાન કારણ એનું પોતાનું છે, એનો જ્ઞાન સ્વભાવ છે અને એનો પુરુષાર્થ છે, માટે એને જ્ઞાન થાય છે, સ્વાધ્યાયને કારણે નથી થતું. એટલે કોઈ પણ નિમિત્ત છે એનું ખરેખર એમ જ લેવામાં આવે. પણ જ્યારે આપણે જ્ઞાન કરીએ, જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ ને, ત્યારે સામાન્ય રીતે એવો વિનય કરવામાં આવતો હોય છે. સામાન્ય રીતે એવો વિનય કરવામાં આવે કે મને જ્ઞાનમાં આ નિમિત્ત થયું અને એનો મારી ઉપર ઉપકાર છે, એવો વિનય હોય છે. આપણે એમ માનીએ કે આ શાસ્ત્રને લીધે થઈને મને જ્ઞાન થયું, આ દેશના સાંભળી એને લીધે થઈને મને જ્ઞાન થયું, એ બધા નિમિત્ત થયા છે, એને માટે થઈને આપણને એવો હંમેશા વિનય હોય. અને સમ્યક દ્રષ્ટિને જેને સમ્યક દર્શન થયું છે, એને સમ્યક દર્શન થયું ત્યારે જે નિમિત્ત કારણ હોય એના પ્રત્યે એ હંમેશા એવો વિનય દાખવે અને એના અંતરમાં એવો જ ભાવ હોય, વિનયનો જ ભાવ હોય, એને એવો ઉપકારનો જ ભાવ હોય કે એ નિમિત્તનો મારી ઉપર ઉપકાર છે એવો ભાવ હોય, એનો શુભ ભાવ છે. પણ તત્વની રીતે જો વિચાર કરીએ તો નિમિત્ત ખરેખર કંઈ કરતું નથી. એટલે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય છે એ ગતિ કરવામાં અથવા તો ગતિ કરતા પદાર્થ હોય એને રોકાવું છે તો રોકાવામાં એ નિમિત્ત છે. આકાશ છે એ અવગાહન આપે છે, આકાશ છે તે અવગાહન આપવાનું એનું છે. કાળનું પરિણમન થાય છે એની સાપેક્ષતાએ આપણે પર્યાયનો વિચાર કરીએ છીએ, એક સમય માપ કાઢીએ છીએ અને જે સ્થળાંતર થાય છે તો એ સ્થળાંતર વખતે એક આકાશના એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જ્યારે જાય છે ત્યારે એને માટે થઈ અને એનો જે લાગતો સમય છે એ કાળનું પરિણમન થાય છે એના દ્વારા આપણે જાણીએ છીએ. ઉદગળ છે એટલે આ જે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ એ ચારના પરિણમન તો શુદ્ધ પરિણમન થાય છે, એમાં તો કંઈ બીજું જીવને કંઈ આકર્ષાવાપણું છે નહીં. અને એ ચારે ચાર અરૂપી છે, ચારે ચાર અરૂપી છે. આત્મા પણ અરૂપી છે, એ પણ દેખાતો નથી, આ પણ દેખાતા નથી. જ્યારે પૂતગળ જે છે એ એક એવું છે કે જે રૂપી છે અને એ સ્પર્શ દ્વારા, રસ દ્વારા, ગંધ દ્વારા, રૂપ દ્વારા એ ખ્યાલમાં આવે છે, સાંભળવા દ્વારા પણ એ ખ્યાલમાં આવે છે. વાણી છે તે પણ પૂતગળ છે. અને એના પૂતગળનો જે પરમાણુ છે એ પરમાણુ, એક પરમાણુ જે છે એનું પરિણમન તો શુદ્ધ પરિણમન છે, પણ એ પરમાણુઓ ભેગા થાય છે અને જે સ્કંદ બને છે એના પરિણમન જે છે એ વિભાવ પરિણમન છે. એમાં એની વિવિધ પ્રકારની રચનાઓમાં જીવને આકર્ષણ થાય છે, એમાં એને ગમવાપણું ન ગમવાપણું થાય છે. એટલે પૂતગળના વિવિધ રૂપો, પૂતગળના સ્કંધના વિવિધ રૂપો, એના તરફ જીવ આકર્ષાય છે. અને આકર્ષાય છે એટલે એમાં એ મારાપણું કરે છે, અને મારાપણું એટલે મમત્વ કરતા કે એની સાથે એકત્વ કરતા એને આશ્રવ થાય છે, બંધ થાય છે, અને એમ આશ્રવને બંધ થતા એને ભવ થાય છે. એટલે જે કંઈ આખું નાટક છે એ જીવ અને પૂતગળ વચ્ચેનું નાટક છે, જીવ અને પૂતગળ વચ્ચેનું. પેલા ચાર તો શુદ્ધ પરિણમન કરી રહ્યા છે, પણ મૂળ વાત જે છે, જીવે ખરેખર ક્યાંય કોઈથી જુદા પડવાનું હોય તો એને પૂતગળથી, પૂતગળની પર્યાયોથી, પૂતગળના સ્કંધ અને એની પર્યાયોથી એને જુદા પડવાનું છે. મુખ્ય વાત આ છે. અને એમાં અનાદિનો જીવ ભૂલ કરી બેસે છે, થાપ ખાઈ જાય છે. એટલે બીજા બધા જે પરદ્રવ્યોની વાત લીધી, આ ચાર જે દ્રવ્યો, એમાં તો એ મારા સંબંધી નથી, મારા નથી એમ કહેતા એને કોઈ વાંધો આવતો નથી. પણ પેલું પૂતગળ જે છે અને બીજા અન્ય જીવો સાથે રહેલું, પૂતગળ સહિત રહેલા અન્ય જીવો, એમાં એને ભૂલ થઈ જાય છે, એમાં એ મારાપણું કરે છે. આ દીકરો કોનો? તો મારો દીકરો, મારો પુત્ર, મારા પતિ ને મારી પત્ની, મારી માતા અને મારા પિતા. આ જે છે એમાં શું છે? જીવ છે અને સાથે એમનું શરીર જે છે, એ જીવની સાથે રહેલું શરીર, એના તરફ એને એ રાગ ભાવ હોય છે અને એમાં મમત્વ છે. આ મારા છે, મારા છે એવું મમત્વ છે. એટલે એ દ્રવ્ય જે છે, પૂતગળ અને એ પૂતગળ સાથે રહેલ જીવ, એના તરફનું એનું મમત્વ છે, એને એ પોતાના સંબંધી માને છે. અને એ સિવાયના બીજા પૂતગળ કે જે સ્કંધ રૂપે છે એની આસપાસમાં રહ્યા છે, મકાન છે, કપડાં છે, આ ફર્નિચર છે, આ કોમ્પ્યુટર છે, આ કાર છે, આ બધું પૂતગળના સ્કંધ છે, એની વિવિધ રચનાઓ છે અને એની જુદી જુદી પર્યાયો થઈ રહી છે. એમાં જીવને સુખનો આભાસ થાય છે, એને માટે થઈ અને એ તલસે છે, એને માટે થઈને એ આસક્તિ કરે છે, એ મેળવવાના પ્રયત્નો કરે છે, એને નથી મળતો એ પદાર્થ તો દુઃખી થાય છે. એટલે એ પૂતગળની રચનાઓ બધી, એની સાથે એને સંબંધ છે. એ પૂતગળ છે એનો એને પરિગ્રહ છે, એ બધા પૂતગળનો એને પરિગ્રહ છે, બધું પૂતગળ રૂપે છે. એ લક્ષ્મી હોય, કપડા હોય, મકાન હોય, રાજરજીલું હોય, બધું જે છે તે બધું પૂતગળ છે, દેખાય છે, ખ્યાલમાં આવે છે ઇન્દ્રિય દ્વારા, એ બધું પૂતગળ છે. ઇન્દ્રિય દ્વારા જે ખ્યાલમાં આવે છે બધું પૂતગળ છે. એને જોઈને, ઇન્દ્રિય દ્વારા એને જાણીને, અનુભવીને એ એમાં ભૂલ ખાઈ જાય છે, એમાં એ મમત્વ કરે છે, એકત્વ કરે છે, અને એમ એ પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈને, પોતાનો આનંદ અને જ્ઞાનનો સ્વભાવ છે ત્યાંથી એ ચ્યુત થઈને, ત્યાંથી છૂટીને, એવા પોતાના સ્વરૂપને છોડીને એ બહારમાં એ પૂતગળનું લક્ષ કરી અને રખડે છે. એનું લક્ષ ક્યાં જાય છે? જાત જાતના પૂતગળોના સ્કંધ છે ને એના તરફ જાય છે, અને એને એને પ્રાપ્ત કરવાના, એને ભોગવવાના એને ભાવ થાય છે. ખરેખર એ જીવ એટલે આત્મા કે પૂતગળને ભોગવી શકતો નથી કે પ્રાપ્ત પણ કરી શકતો નથી, પૂતગળનો એના આત્મામાં પ્રવેશ પણ નથી થતો, એ એનાથી તદ્દન ભિન્ન જુદું દ્રવ્ય છે. અને એને ભોગવી તો ક્યાંથી શકે? એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપતું નથી તો ભોગવવાનો પ્રશ્ન જ નથી. એ ભોગવે છે તો માત્ર એના ભાવને ભોગવે છે. એ પૂતગળના કાર્યો કરે છે એમ એને લાગે છે, એનો કર્તા થઈને રહ્યો છે, પણ એ ક્યાં એનો કર્તા છે? એનું શું કામ કરી શકે છે? એ પરદ્રવ્ય છે પૂતગળના સ્કંધો, એનું એ કાર્ય કેવી રીતે કરે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય નથી કરી શકતું, માત્ર એ એવા ભાવ કરે છે, એવા એ ભાવ કરે છે કે હું કાર ચલાવું છું ને, કોમ્પ્યુટર ચલાવું છું ને, રોટલી બનાવું છું ને, શાક બનાવું છું ને, મીઠાઈ બનાવું છું, એવા એ ભાવ કરે છે. બાકી કંઈ પૂતગળના કામો એ કરી શકતો નથી, એટલે એવા ભાવ કરે છે અને એમ એ પર ભાવમાં એ રાચી રહે છે. જેમ કારણ કે એ પૂતગળ છે તે પરદ્રવ્ય છે, અને પરદ્રવ્યના લક્ષ્ય થતા ભાવ છે, એ ભાવ એ ભલે એના પોતાના હોય છતાં પણ એને પરભાવ કયા, કેમ કે એવા ભાવ આત્માના મૂળ સ્વરૂપમાં નથી. એ પરના લક્ષ્ય એનું પરનું લક્ષ્ય કરતા થતા ભાવ છે, એ વિકારી ભાવ છે, વિભાવ ભાવ છે, એ અશુદ્ધ ભાવ છે, એ આત્માના મૂળભૂત શુદ્ધ સ્વભાવ ભાવ કરતા જુદા અન્ય ભાવ છે. એટલે એવા પર ભાવે એ રાચી રહે છે અને બંધ કરે છે. એટલે કરતાપણું અને ભોગતાપણું જે છે એ ખરેખર તો એના એના ભાવનું કરતાપણું અને ભોગતાપણું છે. અને એવું કરતા ભોગતાપણું પરનું પર ભાવનું જે છે એ અજ્ઞાનીઓને હોય છે. એટલે અજ્ઞાન દશામાં જ એ પરનો કરતા થાય છે. કૃપાળુદેવે બહુ સ્પષ્ટ કહ્યું છે, અજ્ઞાન દશામાં જ એ પરનો ભોગતા થાય છે. બાકી જ્ઞાની તો પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે અને પોતાના સ્વભાવ ભાવને ભોગવનારો, એટલે પોતાના સ્વરૂપમાંથી આવતા જ્ઞાન આનંદને ભોગવનારો એવો ભોગતા છે. એટલે એને આ બીજા કોઈ દ્રવ્ય સાથે સંબંધ નથી, પેલા ચાર સાથે પણ નથી અને પૂતગળ પણ સાથે પણ નથી અને અન્ય જીવો સાથે પણ એને કોઈ સંબંધ રહ્યો નથી. કોઈ સંબંધ ક્યારેય હતો નહીં. અજ્ઞાન અવસ્થામાં એ એવું માનતો હતો કે એને સંબંધ છે, પણ ખરેખર તો એ જ્યારે જ્ઞાની થાય છે અને સમ્યક દર્શન થાય છે, એક વખત સ્વરૂપનો અનુભવ થાય છે, પછીથી બધું એને સ્પષ્ટ થઈ જાય છે. એની માન્યતા જે છે એ બરાબર અનુભવ સહિત બરાબર સ્પષ્ટ થઈ જાય છે કે પોતે ભગવાન આત્મા જગતના બધા જ પદાર્થોથી જુદો છે, છે છ દ્રવ્યથી પોતે જુદો છે, એની સાથે એને કંઈ સંબંધ નથી. એટલે એ વાત અહીંયા કરી છે કે એ સર્વ પર દ્રવ્યો મારા સંબંધી નથી. અને આવું જાણવા માટે થઈને એ પોતે પોતાના એક સ્વરૂપનો અનુભવ કરે છે, પછી એને એ વાત બરાબર સ્પષ્ટ જણાય છે. એ પહેલા એ શાસ્ત્રના અભ્યાસ દ્વારા, ગુરુના ઉપદેશ દ્વારા, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી જે જ્ઞાનના ધોધ વર્ષ્યા છે એના દ્વારા એ નિર્ણયો કરે છે, ધારણા જ્ઞાન સુધી પહોંચે છે. પણ એને જ્યાં સુધી અનુભવ નથી થતો ત્યાં સુધી એને સાચું જ્ઞાન, સાચી શ્રદ્ધા થતા નથી. એટલે એવા સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધા અનુભવ સહિત હોય, એટલે કે એની સાથે પહેલા આત્માનું અવલોકન હોય, સામાન્ય અવલોકન, અને પછી આત્માનું જ્ઞાન હોય, પછી જે શ્રદ્ધા થઈ એ સમ્યક શ્રદ્ધા છે, એ સમ્યક દર્શન છે. એટલે એવું જેને સમ્યક દર્શન થાય છે એને પછી સર્વ પર દ્રવ્યો પોતાથી જુદા લાગે છે. એટલે એવો સમ્યક દર્શન એ કરી શકે એવો છે, એવો એ સમર્થ છે, કેમ કે એ જ્ઞાન સ્વભાવી છે. અને એની જ્ઞાનની શક્તિ કેવી છે કે એ જગતના બધા જ પદાર્થોને એક સમયમાં જાણી શકે એવો છે. એ જ્ઞેય માત્રને જાણી શકે એવી એના એની જ્ઞાન શક્તિ છે, એવું એનું ચેતનપણું છે. એટલે સમસ્ત પદાર્થોને ગળી જવાનો, ગ્રસવાનો જેનો સ્વભાવ છે, એવી પ્રચંડ ચિન્માત્ર શક્તિ, એના વડે એને આ છ દ્રવ્યોને એને જાણ્યા અને એના જ્ઞાન પ્રકાશમાં એ આવ્યા. અને પછી એ કહે છે કે એ ભલે એ એમ લાગતા હોય પણ મને જ્યારે સમ્યક દર્શન થયું છે, સાચું જ્ઞાન થયું છે, સાચી શ્રદ્ધા થઈ છે, ત્યારે મને બરાબર એવું સ્પષ્ટ લાગે છે કે એ છ છ દ્રવ્યો બધા જ એ મારા નથી, મારા સંબંધી નથી, મારામાં નથી, એ મારામાં વ્યાપતા નથી, હું એમનામાં વ્યાપતો નથી, કોઈ રીતે મારે એની સાથે સંબંધ નથી, મારી સાથે એ કોઈ રીતે લાગતા વળગતા નથી, એવી સ્પષ્ટ વાત એને જણાય છે. અને એ વાત અહીંયા કહી છે. હવે એનું પોતાના સ્વરૂપની વાત આગળ કહે છે, જેમ અગાઉની ગાથામાં કહ્યું એ જ રીતે અહીંયા પણ એ વાત કહે છે કે કારણ કે પહેલા પણ 36મી ગાથામાં પણ બે કારણ જણાવ્યા હતા, એ જ રીતે અહીંયા પણ કારણની વાત કરે છે કે કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવપણાથી પરમાર્થે અંતરંગ તત્વ તો હું છું. જ્ઞાયક સ્વભાવપણાથી પરમાર્થે અંતરંગ તત્વ તો હું છું. પોતે જ્ઞાન સ્વભાવી આત્મા છે અને પરદ્રવ્યો જે છે એ મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા હોવાથી, મારો જે સ્વભાવ, મારું જે સ્વરૂપ જે છે એનાથી આ બીજા બધા જે દ્રવ્યો છે એ ભિન્ન સ્વભાવવાળા હોવાને કારણે એ મારા રૂપે થઈ શકતા નથી, મારામાં પેસી શકતા નથી, કે હું એમનામાં પેસી શકતો નથી, એ મારું કંઈ કરી શકતા નથી, હું એનું કંઈ કરી શકતો નથી, એ મારામાં વ્યાપી શકતા નથી, હું એમનામાં વ્યાપી શકતો નથી. એટલે અહીંયા એમ કહ્યું કે એક જ્ઞાયક સ્વભાવપણાથી પરમાર્થે અંતરંગ તત્વ તો હું છું અને તે પરદ્રવ્યો મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા હોવાથી પરમાર્થે બાહ્યતત્વપણાને છોડવા અસમર્થ છે. બાહ્યતત્વપણાને છોડવા અસમર્થ છે એટલે કે એ એમના સ્વભાવને છોડવા માટે અસમર્થ છે. પૂતગળ પૂતગળના સ્વભાવને છોડતું નથી. પૂતગળનો સ્વભાવ કેવો છે, રૂપી છે, એના જે ગુણો છે એ ગુણોને એ છોડતું નથી. ધર્માસ્તિકાય છે, એ ધર્માસ્તિકાય પોતે પોતાના ગુણોને છોડતું નથી, અધર્માસ્તિકાય પોતાના ગુણને છોડતું નથી. એમ બધા જ દ્રવ્યો પોતે પોતાના સ્વભાવ ભાવે જ પરિણમી રહ્યા છે, કેમ કે એમના ગુણોને એ પોતે છોડતા નથી. એટલે પોતાના સ્વભાવનો અભાવ કરી અને એ મારામાં ક્યાંથી આવે, એટલે એમ એ મારા જ્ઞાન સ્વભાવમાં ઘૂસતા નથી, પેસતા નથી, વ્યાપતા નથી. એમને એમનું અસ્તિત્વ, એમનું અસ્તિત્વ એ દરેક દ્રવ્યએ પોતે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું છે, એમને એ અસ્તિત્વ છોડવું નથી. એ પોતે એમ છોડી શકે એમ નથી. દરેક પદાર્થ છે તે પોતે પોતાનું અસ્તિત્વ અને પોતાના ગુણો અને રાખીને એ સત્તા સ્વરૂપે છે, એટલે એ રૂપે પરિણમે છે, એના ગુણ રૂપે જ પરિણમે છે. એ અન્યના ગુણ રૂપે પરિણમી શકતું નથી. કોઈ પણ દ્રવ્ય બીજાના ગુણ રૂપે પરિણમી શકે નહીં, પોતે પોતાના ગુણ રૂપે જ પરિણમી શકે, એટલે એ બાહ્ય તત્વપણાને છોડવા અસમર્થ છે, એમ શબ્દ અહીંયા મૂક્યા છે. કેમ કે પોતાના સ્વભાવનો અભાવ કરી જ્ઞાનમાં પેસતા નથી, મારા જ્ઞાનમાં પેસતા નથી. વળી અહીં સ્વયમેવ ચૈતન્યમાં નિત્ય ઉપયુક્ત એવો અને પરમાર્થે એક અનાકુળ આત્માને અનુભવતો એવો ભગવાન આત્મા જ જાણે છે કે હું પ્રગટ નિશ્ચયથી એક જ છું, હું પ્રગટ નિશ્ચયથી એક જ છું. કોણ જાણે છે? ભગવાન આત્મા એ જાણે છે કે પોતે એક છે, એક રૂપ છે. સમસ્ત પદાર્થોને એ પોતા રૂપે નથી માનતો, એટલું નહીં પણ પોતે કોણ છે એ વાત પણ સાથે કરી દીધી છે. સમસ્ત જગતના પદાર્થોને એની સાથે સંબંધ નથી એટલું તો ખરું, પણ એનાથી આગળ વાત કરી દીધી કે પોતે કોણ છે અને પોતાનું લક્ષણ શું છે એ વાત એમાં કરી દીધી. કે અહીં સ્વયંમેવ હું પોતે પોતાના સ્વભાવથી મારી જાતે જ, કોઈના કારણે નહીં, કોઈ કર્મના કારણે કે કોઈ બીજી વસ્તુના કારણે કે કોઈ બીજો આવીને કરાવી દે એ માટે નહીં, હું ચૈતન્યમાં નિત્ય ઉપયુક્ત છું, એટલે ઉપયોગ સહિત છું. નિત્ય હંમેશા જ્ઞાન સ્વભાવી જ છું, નિત્ય હંમેશા હું જ્ઞાન કરવા વાળો જ છું. અને પરમાર્થે હું એક છું, અનંત ગુણોનો પિંડ પણ પરમાર્થે હું એક જ રૂપે છું, એક છું. અને અનાકુળ આત્માને અનુભવતો હું મારા સ્વરૂપને જ અનુભવું છું. કેવા સ્વરૂપને? જેમાં કોઈ આકુળતા નથી, જેમાં કોઈ દુઃખ નથી, માત્ર શાંતિ છે, આનંદ છે, સુખ છે, કોઈ અનાકુળતા નથી, કોઈ પ્રતિકૂળતાને હું અનુભવતો નથી, કોઈ વ્યાકુળતાને અનુભવતો નથી, હું કોઈ દુઃખને અનુભવતો નથી, માત્ર હું અનાકુળ આત્માને અનુભવું છું. એવો અનાકુળ આત્માને અનુભવતો એવો ભગવાન આત્મા જ જાણે છે, એટલે જાણનારો પણ પોતે જ છે. એટલે જ્યારે પોતે એક રૂપ થઈ જાય છે ને ત્યારની વાત છે. એક રૂપ થાય છે ત્યારે શું રહે છે? પર્યાયમાં એ પોતે પોતાને જાણનારો થઈ જાય છે ત્યારે એ દ્વેત રહેતો નથી, બે પણ રહેતું નથી કે જાણનારો જુદો ને જણાય છે તે જુદું, એમ નથી. એ એક રૂપ થઈ જાય છે. એવો હું એક થઈ અને હું જાણું છું, પ્રગટ નિશ્ચયથી એક જ છું. માટે શું થાય છે કે જ્ઞેય જ્ઞાયક ભાવ માત્રથી ઉપજેલું પરદ્રવ્યો સાથે પરસ્પર મળવું હોવા છતાં પણ પ્રગટ સ્વાદમાં આવતા સ્વાદના ભેદને લીધે આ છ દ્રવ્યો છે અને હું એ જુદા છીએ, એમના પ્રત્યે મને કોઈ મમત્વ નથી. શું થાય છે? પોતે એમ અનુભવે છે, પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, પોતાને જાણવા વાળો થયો છે, અનાકુળ આનંદની અંદર એ પોતે નિશ્ચયથી એક રૂપે છે, એમ જ્યારે છે ત્યારે શું થાય છે? તો કે જ્ઞેય જ્ઞાયક ભાવ. જ્ઞેય જ્ઞાયક ભાવ શું છે? આપણે અગાઉની ગાથામાં કરી ગયા છીએ. જ્ઞેય જ્ઞાયક ભાવ અને ભાવ્ય ભાવક ભાવ જે જ્ઞેયો છે એ જ્ઞેયોને કારણે જ્ઞાન થવું, જ્ઞેયોના નિમિત્તે જ્ઞાન થવું ને એક જે જ્ઞેયો છે એના લક્ષ્ય જતા, એટલે જ્ઞેયો તો શું છે, પોતાના સ્વરૂપ સિવાય, પોતાનું જે સ્વરૂપ છે આત્મા સિવાયના જે કોઈ બીજા જે છે એ જ્ઞેયો, એ બધા પર જ્ઞેયો છે. અને પર જ્ઞેયોના લક્ષ્ય જે જ્ઞાન થાય છે, એમ થતા જે જ્ઞેય જ્ઞાયક સંબંધ છે એ સંબંધ જે છે એ તો ખોટો સંબંધ છે, એ તો ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન છે. એટલે એ તો એ આત્માનો એવો ભાવ છે કે જે ક્ષયોક્ષમિક ભાવ છે, એ અધૂરો ભાવ છે. એ ઇન્દ્રિયો દ્વારા જે ભાવ ઇન્દ્રિયો જે છે એ થતું જ્ઞાન છે, જે જ્ઞેયને લક્ષ્ય થતું જ્ઞાન છે એ કેવું છે, એ ભાવ ઇન્દ્રિય પણે છે અને એ ક્ષયોક્ષમિક જ્ઞાન છે, એ આત્માના મૂળ સ્વભાવનું જ્ઞાન નથી. એ પરના લક્ષ્ય થતું, પર સંબંધીનું જે જ્ઞાન છે, જ્ઞાન કરનાર પોતે છે છતાં પણ એ પરના લક્ષ્ય થતું એ જ્ઞાન છે. અને એવું જ્યારે થાય છે ત્યારે એ જ્ઞેય જ્ઞાયક ભાવ ઉત્પન્ન થયો એમ કહેવામાં આવે. અને એ જ્ઞેય જ્ઞાયક ભાવ ક્યારે ઉત્પન્ન થાય, કે પોતે પોતાના સ્વરૂપમાં જાય અને સ્વને જ્ઞેય બનાવે, પરને જ્ઞેય બનાવવાને બદલે એ જ્યારે સ્વને જ્ઞેય બનાવે ત્યારે પછી એવો એ પરલક્ષ્ય થતો જ્ઞેય જ્ઞાયક ભાવ નથી રહેતો. એટલે એને ઇન્દ્રિયો દ્વારા જાણવું નથી થતું, ઇન્દ્રિયો ભાવ ઇન્દ્રિય દ્વારા થતું જ્ઞાન છે એ પછી ઉત્પન્ન નથી થતું. અને એ રીતે એને જીતેન્દ્રિય પણ વર્તે છે. આ આપણે ગાથા કરી ગયા છીએ. જીતેન્દ્રિય પણ કઈ રીતે હોય, એ ભાવ ઇન્દ્રિયોને પણ એ કઈ રીતે જીતી લે છે એ આપણે કરી ગયા છીએ. તો એ જ્ઞેય જ્ઞાયક ભાવ, એ જ્ઞેય જ્ઞાયક ભાવ માત્રથી ઉપજેલું પરદ્રવ્યો સાથે પરસ્પર મળવું, એ જ્ઞેયોને જાણે છે અને એના લક્ષ્ય એ જ્ઞાન કરે છે. તો એ જ્ઞેયો સંબંધીનું જ્ઞાન જે છે એના લક્ષ્ય થતું જ્ઞાન, એ જ્ઞાન છે પોતાનું, છે તો પોતાનું, પણ છતાં પણ એ જ્ઞાન કેવું છે, તો કે પોતાના આત્માનું જ્ઞાન નથી, પોતાના આત્માનું જ્ઞાન નથી. એટલે એનો સ્વાદ અને પોતે પોતાના આત્માને જ્ઞેય બનાવે છે અને જે સ્વાદ આવે છે એ બંનેમાં ભિન્નતા છે, એટલે એને જુદા પાડી દે છે. ભલે એને જ્ઞેય જ્ઞાયક ભાવ માત્રથી ઉપજેલું પરદ્રવ્યો સાથે પરસ્પર મળવું એવું થયું છે, એ જ્ઞેયને કારણે એ જ્ઞાન થાય છે એવું થયું છે, છતાં પણ એને એ પોતે જુદું પાડી દે છે કે એ મારું નથી. એ જ્ઞેય જે મને જણાય છે એને જ્ઞેય સંબંધીનું જે જ્ઞાન છે તે મારું નથી, મારું જ્ઞાન તો મારા આત્માના લક્ષ્ય થતું જે જ્ઞાન છે તે જ મારું છે, છે એનું પોતાનું નથી એમ નથી, પણ એ જ્ઞાન પોતાનું એટલા માટે નથી કે એના સ્વભાવમાં એ વસ્તુ નથી. એ પરના લક્ષ્ય થતું જ્ઞાન છે અને પરના લક્ષ્ય થતું જે છે એ ભાવ ઇન્દ્રિય દ્વારા થતું એ ખંડ ખંડ જ્ઞાન છે, એ ખંડ ખંડ જ્ઞાન છે અથવા તો ક્ષયોક્ષમિક જ્ઞાન છે. એનું જ્ઞાન તો પૂર્ણ જ્ઞાન છે, એ તો સર્વજ્ઞ સ્વભાવી છે. એનું જ્ઞાન કેવું છે, એ તો એ ધ્રુવને લક્ષે થતું જ્ઞાન છે. એટલે પોતાનું જ્ઞાન જે છે, જીવનું પોતાને પોતાનું જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન છે. આ બધા શાસ્ત્રોનો જ્ઞાન ને ભણતર બધા જે બહારના એન્જિનિયરિંગના ને મેડિકલના આ બધા જ્ઞાન એ જ્ઞાન નથી કહેવાતું, એ બધાને જ્ઞાન નથી કહેતા. આત્માના જ્ઞાનને જ્ઞાન કહીએ છીએ. એટલે જે પરજ્ઞેયો જે કંઈ વસ્તુને જે જુએ છે, દેખે છે, પકડે છે, ગ્રહે છે, કંઈ પણ ઇન્દ્રિયો દ્વારા કરે છે, સ્પર્શ વગેરે દ્વારા, અને એને જે એનું જ્ઞાન થાય છે એ જ્ઞાન તો એ ભાવ ઇન્દ્રિય દ્વારા જણાતું. ભાવ ઇન્દ્રિય શું કરે છે કે એ જે ઇન્દ્રિયો દ્વારા ખબર પડી છે એને એ જાણે છે, એટલે એ ભાવ ઇન્દ્રિય થઈ. તો એ ભાવ ઇન્દ્રિયો જે છે એ ખરેખર તો શું છે કે એ જ્ઞાન જ છે, પણ એ ખંડ ખંડ જ્ઞાન છે, એના મૂળ સ્વભાવમાં એ વસ્તુ નથી. એ પોતે પોતાના સ્વભાવમાં રહે છે, તો આવું કોઈ ખંડ ખંડ જ્ઞાન થતું નથી, પરનું જ્ઞાન થતું નથી, પરના લક્ષ્ય એવું કોઈ જ્ઞાન હોતું નથી, એવું જ્ઞાન ઉત્પન્ન જ થતું નથી. એટલે એ જ્ઞેય જ્ઞાયક ભાવ, જ્ઞેયની સાથે જોડાઈને, જ્ઞેયનું લક્ષ્ય કરીને, આ જ્ઞેય તો ગમે તે હોય, અહીંયા કોમ્પ્યુટર પડ્યું છે એ જ્ઞેય છે, પુસ્તક પણ જ્ઞેય છે, અહીંયા સામે લાઈટ દેખાય છે એ પણ જ્ઞેય છે, આ બધું જ્ઞેય છે, પણ એ જ્ઞેય તરફ લક્ષ્ય કરતા ઉપયોગને ત્યાં લઈ જતા જે જ્ઞાન થાય છે એ જ્ઞાન એનું નથી, છતાં એવો સંબંધ છે અને એ જ્ઞેય અને જ્ઞાયક સાથેનો જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જે છે એ ઇન્દ્રિયજનિક જ્ઞાન જે છે એ ભાવેન્દ્રિય છે, એવું હોવા છતાં પણ એ જુદું છે, ભિન્ન છે. કેમ જુદું ભિન્ન દેખાય છે? તો કે પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે, સ્વભાવના ભેદને લીધે આ ધર્માસ્તિકા અધર્માસ્તિકા આકાશ કાળ પૂતગળ અને અન્ય જીવો એ બધા જ્ઞેયો એને માટે બધા જ્ઞેયો એને જ્યારે એ જાણે છે તો એ પ્રત્યે એનું જાણવું થતા એને જ્ઞેય બનાવીને જાણતા એ ભલે એનું જ્ઞેય એનો જાણવા વાળો થતો હોય છતાં પણ એવું જાણપણું છે એને આકુળતારૂપ છે, એ અનાકુળતારૂપ આનંદનો અનુભવ નથી. પરનું જાણવું એમાં એને જે સ્વાદ આવે છે તે શેનો સ્વાદ આવે છે? પરને જાણતા આકુળતા થાય છે અને સ્વને જાણતા જે સ્વાદ આવે છે તે આનંદનો છે, સ્વાદ શાંતિનો સ્વાદ છે, એ અનાકુળ છે. એટલે પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે, કેમ કે પરદ્રવ્યો છે એનો સ્વભાવ જુદો છે અને મારો સ્વભાવ જુદો છે, એ બધાથી ભિન્ન હું ભગવાન આત્મા જ્ઞાન અને સુખ આનંદ સ્વભાવી છું તો એવો મને સ્વાદ આવે છે. જ્યારે એ બધા પર છ પ્રકારના દ્રવ્યો ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશકાળ પૂતગળ અને અન્ય જીવો પ્રત્યે એનો સ્વાદ જે છે તે મને કઈ રીતે આવે છે, એ પરનો સ્વાદ છે એટલે એ મને આકુળતા રૂપે આવે છે, એટલે એ દ્વારા હું એને જુદા પાડું છું અને એમ કરતા મને એમના પ્રત્યે કોઈ મમતા નથી, એ મારા કોઈ લાગતા વળગતા નથી. આગળ પણ કહે છે, એટલે એમ એ જીવો એ બધા પ્રત્યે હું નિર્મમ છું, કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ એવો ને એવો જ સ્થિત રહે છે. કેમ કે એ અન્ય પદાર્થો છે, અન્ય દ્રવ્યો છે, એમના સ્વભાવ રૂપે જ રહ્યા છે અને હું મારા સ્વભાવ રૂપે રહ્યો છું, ત્યારે બંને એમ એ સ્વાદમાં ભિન્ન આવે છે. એટલે પોતાના સ્વભાવને કોઈ છોડતું નથી માટે એ જુદા પડે છે. આ પ્રકારે જ્ઞેય ભાવોથી જુદા પડવાનું થાય છે, જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન થયું. આપણે શરૂઆત જયારે ગાથાની કરી ત્યારે આપણે એ વાત લીધી હતી કે એને બધા જ્ઞેયોથી જુદા પડવાનું છે અને એને માટેની આ ગાથા આચાર્ય ભગવાને આપણને કહી. શરૂઆતમાં 37મી ગાથાની શરૂઆતમાં આપણને જે વાત કરી હતી આપણે ગઈકાલે લીધી કે જ્ઞેય ભાવના ભેદ જ્ઞાનનો પ્રકાર, આ જ્ઞેય ભાવ એટલે જ્ઞેયોને જાણવા તરફ પોતે રોકાઈ રહ્યો છે અને જે ભાવ છે એના રૂપે પોતે પરિણમે છે એ છે તો જ્ઞેય, પણ એને જ્ઞેયને માત્ર જ્ઞેય તરીકે નહીં જાણતા એમાં એ ઓતપ્રોત થાય છે, એમાં રૂચિ કરે છે, રસ લે છે, મારા પણ કરે છે ને આ બધા જ્ઞેયોમાં, જગત આખું એને માટે જ્ઞેય છે, બધાની અંદર એ એવો ભાવ કરે છે, તો એનાથી કઈ રીતે જુદું પડવું? એટલે જ્ઞેય ભાવ, એ ભાવ જ્ઞેય જ્ઞાયક ભાવ ખરેખર એનાથી એ જુદો પડે છે. અહીંયા એ ભેદ જ્ઞાનની અહીંયા વાત કરી, એટલે જ્ઞેયોથી કઈ રીતે જુદો પડે છે. પહેલા જીતેન્દ્રીપણાની જે વાત કરી હતી એના કરતા આ થોડું જુદું છે. અહીંયા જ્ઞેયો દર્શાવી અને એ જ્ઞેય તરફનો ભાવ, એટલે એ જ્ઞેયો તરફ પોતાને મોહ નથી એમ અહીંયા દર્શાવવું છે. એટલે આ ગાથા એના કરતા થોડી જુદી છે. પણ એને એમાં જીતેન્દ્રીપણાની જે વાત આવી હતી, જીત મોહની વાત આવી હતી, ક્ષીણ મોહની વાત આવી હતી, એ બધું આપણે કરી ગયા છીએ. એટલે એ ક્રમમાં આપણે આગળ વધી રહ્યા છીએ, ક્રમમાં આગળ વધી રહ્યા છે. તો એ બધાથી એ પોતે ભેદ જ્ઞાન કરે છે. હવે આના પછી એક કળસ કહે છે, પણ એક કળસની પહેલા આપણે પૂજ્ય ગુરુદેવે જે વાત આ ગાથા સંબંધી પ્રવચનમાં કરી છે એ પ્રવચન રત્નાકરમાંથી આપણે કેટલાક અંશો લઈએ અને થોડો વધારે એનો વિસ્તાર કરીએ. આ ગાથા ઉપર ગુરુદેવે ઘણા પ્રવચન આપ્યા છે, એટલે ઘણો વિસ્તાર કર્યો છે. આપણે મુખ્ય વાત લઈએ કે પહેલી વસ્તુ તો એ છે અહીંયા કે પોતાના નિજ રસની વાત કરી છે એને થોડુંક આપણે વિસ્તાર કરીને સમજીએ. તો પ્રવચન રત્નાકર ભાગ બીજો પાનું 201 કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 213 પ્રવચન રત્નાકર ભાગ બીજો પાનું 201 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 213 એમાં અહીંયા ગાથા 37 ટીકાઓ પરનું પ્રવચન છે એમાં શરૂઆતથી જ આપણે જરા લઈએ પહેલું જ વાક્ય છે એ બહુ મહત્વનું છે પોતાના નિજ રસથી જે પ્રગટ થયો છે એવું જે આવ્યું ને ટીકામાં એને એને માટે કહે છે ગુરુદેવ કે કોણ કે જ્ઞાનની પરિણતિ જ્ઞાનના પ્રકાશની પરિણતિ એની દશા એ પોતાના નિજ રસથી પ્રગટ થયેલ છે જ્ઞાનની પરિણતિ જ્ઞેયોને જાણે છે જ્ઞાનની પરિણતિ એ શું જ્ઞાનની પરિણતિ શું થાય કે જ્ઞેયોને જાણવા પણ જે થયું ને જ્ઞાન એ જ્ઞાનની પરિણતિ જ્ઞાન ગુણ છે અને જ્ઞાન ગુણનું પરિણમન છે એટલે એ જ્ઞાનની પરિણતિ જે થઈ એ શું છે તો કે એ જ્ઞેયોને જાણવા પણ થઈ છે એટલે એનો સ્વભાવ કેવો છે દરેક સમયે જાણવા વાળો સ્વભાવ છે એવી એની જ્ઞાનની પરિણતિ છે એટલે બીજી રીતે એમ પણ કહેવાય કે જ્ઞાનના પ્રકાશમાં એ સર્વ જ્ઞેયોને જાણે છે એટલે જ્ઞાનના પ્રકાશની પરિણતિ એની દશા કેવી છે તો કે પોતાના નિજરસથી પ્રગટ થયેલ છે અને જ્ઞાનની એ પરિણતિ જ્ઞેયોને જાણે છે તેથી જ્ઞેયોને કારણે થઈ છે એમ નથી અહીંયા વાત આપણે આ લેવાય છે ગુરુદેવના શબ્દોમાં જે છે એ વધારે સારી રીતે સમજાય એટલા માટે મેં વાત નથી લીધી કે એ જ્ઞેયોને કારણે એમ થયું છે એમ નથી જો ગુરુદેવે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે એ એના જ્ઞાનને કારણે એમાં જ્ઞેયો જણાય છે એ જ્ઞેયો છે એને કારણે એની એવી જ્ઞાનની પરિણતિ થઈ છે એમ નથી એ તો જ્ઞાનના સ્વરસથી જ પ્રગટ થયેલી છે એટલે સ્વરસ નિજરસથી પ્રગટ થઈ છે એમ જે મૂકવામાં આવ્યું એની પાછળ આ વજન છે આ ભાર છે કે જ્ઞાનના સ્વરસથી જ પ્રગટ થયેલી છે પોતાના પ્રકાશથી જ પરિણમેલી છે વળી તેનો નિવારણ ન કરી શકાય તેવો ફેલાવ છે ચૈતન્યની પરિણતિ એવી પ્રકાશમય છે કે એનો ફેલાવ નિવારી શકાય એમ નથી ચૈતન્ય ચૈતન્ય ચૈતન્યપણું વ્યાપી રહ્યું છે ભાઈ આ જીવને ચૈતન્યપણું ક્યારે નહોતું એકેન્દ્રીયમાં તો ત્યારે પણ એને ચૈતન્યપણું હતું ક્યારે એવું બન્યું નથી કે એને ચૈતન્યપણું ન હોય એ જ્ઞાન સ્વાભાવિક છે એનો જ્ઞાનનો ઉઘાડ ઓછો હોય કે વધારે હોય પણ એનો જ્ઞાન સ્વભાવ એટલું ચૈતન્યપણું થોડું ચેતન થોડું ચાલ્યું જાય છે છ દ્રવ્યમાં ચેતન કોણ છે એક જીવ દ્રવ્ય જ ચેતન છે બીજામાં કોઈ ચેતનપણું છે જ નહીં બીજા કોઈ પાંચ દ્રવ્યો કંઈ જ્ઞાન કરી શકતા નથી જ્ઞાન કરવાનો સ્વભાવ કોનો છે જીવનો છે એટલે ચૈતન્યની પરિણતિ એવી પ્રકાશમાન છે કે એનો ફેલાવ નિવારી શકાય એમ નથી એ અપેક્ષા એમ કહેવામાં આવી છે તથા તેનો સમસ્ત પદાર્થોને ગ્રસવાનો સ્વભાવ છે એટલે કે બધાએ જ્ઞેયોને પછી જ્ઞેયોમાં બધા આવી જાય કોઈ પણ હોય કોઈ જ્ઞેય બાકી ન રહે એ ચાહે તો શરીર હોય કે ભગવાન હોય કે ભગવાનની પ્રતિમા હોય કે દેવ હોય કે ગુરુ હોય કે શાસ્ત્ર હોય કે કોમ્પ્યુટર હોય કે કાર હોય કે ઘર હોય કે કપડાં હોય કે પછી ગુલાબજાંબુ હોય ગમે તે હોય કે ખાખરા પાપડ ભજીયા ગમે તે વસ્તુ હોય એ બધા જ્ઞેય છે એને માટે બધા ને એ જાણે એટલે એવો એનો સ્વભાવ છે એ જ્ઞેય માત્રને જાણે એવો સ્વભાવ છે એટલે કે બધા જ્ઞેયોને એ પોતાના સ્વભાવથી પોતાનો સ્વભાવ જ્ઞાન કરવાનો છે માટે એ જાણે છે જ્ઞાન સ્વભાવ છે એને એવી પરિણતિ છે કે એ બધાને પ્રસિદ્ધ કરે છે પ્રકાશિત કરે છે એટલે પરને પ્રકાશે છે અને સ્વને જાણે છે એટલે સ્વપ્રકાશક છે સ્વપર પ્રકાશક એનો સ્વભાવ છે ને જ્ઞાનનો એટલે સ્વપ્રકાશક એટલે સ્વને જાણે છે અને પરપ્રકાશક એટલે પરને જાણે છે એટલે પરને પ્રસિદ્ધ કરે છે અને સ્વને પણ પ્રસિદ્ધ કરે છે એ પ્રકાશકપણું છે એ જ્ઞેયોના કારણે નહીં જાણવાનો તેનો સ્વભાવ છે ગ્રહવાનો એટલે ગ્રસવાનો એટલે ગળી જવાનો જ્ઞાનમાં જાણી લેવાનો જ્ઞાનમાં વસ્તુને જાણી લેવાનો પકડવાનો કે આમ જ છે એવો જ્ઞાનનો સ્વભાવ છે અને એ સ્વભાવ સમસ્ત પદાર્થોને એ રીતે ગ્રસવાનો છે છતાં તે જ્ઞાનનું પરિણમન જ્ઞેયને લઈને થતું નથી જો ત્રીજી વખત કહ્યું એ પરિણમન જ્ઞાનનું પરિણમન એ જ્ઞાનને કારણે પોતાને કારણે થાય છે એ નિજ રસથી એ થાય છે એ કંઈ જ્ઞેયોને લઈને થતું નથી. એમાં એક ઉદાહરણ અહીંયા આપ્યું છે અરીસાનું, જે આપણે પહેલા પણ સમજ્યા છીએ કે અરીસામાં જે કંઈ પ્રતિબિંબ જણાય છે એ પ્રતિબિંબ જણાય છે એનું કારણ અરીસાની સ્વચ્છતા છે. અરીસાની સ્વચ્છતા છે ને એ અરીસાની સ્વચ્છતા જે છે એમાં કોઈ પેલું પર્ગ નહીં, પેલા બિંબ છે એ કંઈ કરતું નથી. પ્રતિબિંબ અરીસામાં પડે છે તો અરીસો એવો સ્વચ્છ છે એટલે એમાં એના પ્રતિબિંબ દેખાય છે. પરચિત તો હોય ત્યાં, પણ કંઈ લાકડું સામે રાખ્યું હોય તો કંઈ એમાં પ્રતિબિંબ દેખાતું નથી. અરીસાની સ્વચ્છતાને લઈને એ પ્રતિબિંબ દેખાય છે, એટલે પ્રતિબિંબનું કારણ અરીસાની સ્વચ્છતા છે એમ અહીંયા ઉદાહરણ આપ્યું છે. મૂળ વાત તો એ કરવી છે કે જ્ઞેય છે એને કારણે જ્ઞાન થાય છે એમ નથી, પણ જ્ઞાનનો એવો સ્વભાવ છે એટલે એ થાય છે. એટલે છેલ્લેથી ચાર લીટી છે આપણે આગળ જોઈએ એમાં કે તેમ આ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં પોતાની દશામાં પર ચીજને જાણવાનો, ગ્રહવાનો, ગ્રસવાનો, કોળિયો કરી જવાનો સ્વભાવ છે. બધાનો અર્થ એક જ થયો, એ જ્ઞેય માત્રને જાણવાનો એનો સ્વભાવ છે, સમસ્ત પદાર્થોને જાણવાનો તેનો સ્વભાવ છે. એમાં પછી પરમેશ્વર હોય, સમોસરણ હોય, ગણધર ભગવાન હોય, આચાર્ય ભગવાન હોય, મુનિ હોય, ગમે તે હોય, બધાને જાણવાનો એનો સ્વભાવ છે. અને આવી પ્રચંડ ચૈતન્ય શક્તિ વડે જ્યારે એ જાણે છે ત્યારે એ બધું એને અંતર્મગ્ન થઈ જાય છે. એ વાત કરી છે કે એવી રીતે જાણે છે ત્યારે એને બધા પદાર્થો જે છે એ આત્મામાં એને પ્રકાશમાન થાય છે, એટલે કે પ્રચંડ જ્ઞાનના સામર્થ્ય વડે જ્ઞાનમાં બધા પદાર્થો જાણવામાં આવ્યા હોવાથી જાણે જ્ઞાનમાં બધા પેસી ગયા હોય, અર્થાંત જ્ઞાનમાં તદાકાર થઈ ડૂબી ગયા હોય એવી રીતે આત્મામાં પ્રકાશમાન થાય છે એ વાત કરી છે. એટલે એમાં બધા જ આવી જાય છે. હવે એના પછી આપણે પાના નંબર 202 ઉપર, કોમ્પ્યુટરમાં પેજ નંબર 214 ઉપર નીચેનો પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ, જે પરજ્ઞેયો છે તે જીવના નથી. પરજ્ઞેયો છે તે જીવના નથી. દીકરો જીવનો નથી કે પૈસા જીવના નથી. જીવને ગુરુ પણ નથી, શિષ્ય પણ નથી. બધા એ બધા એને માટે પરજ્ઞેયો છે. એનું સ્વજ્ઞેય એનું પોતાનું સ્વરૂપ છે, એ સ્વજ્ઞેય છે. એ સિવાય બીજા બધા પરજ્ઞેય છે. જીવને તો જે જ્ઞેયો છે તેમને સ્વભાવના સામર્થ્યથી જાણે તેવો સ્વભાવ છે તે પોતાનો છે. પોતાનો એ સ્વભાવ છે એથી બધા જીવ જ્ઞેયોને જાણે છે. તેથી ધર્મી જીવ એમ જાણે છે કે તે સગળા પરદ્રવ્યો મારા સંબંધી નથી. બધા જ પરદ્રવ્યો છે એ કોઈમાં કોઈ મારું નથી, એટલે મારા સંબંધી નથી, મારા લાગતા વળગતા નથી. અરે વિતરાગ હરિયંત દેવ અને નિર્ગ્રંથ ગુરુ એ પણ મારા સંબંધી નથી, એ પણ પર પદાર્થો છે, પરદ્રવ્ય છે, એ પણ પરદ્રવ્ય છે. હવે આમ કહ્યું એટલે એક પ્રશ્ન કર્યો કોઈએ કે દેવગુરુને તો આત્માના રાખો ને એમ કે દેવગુરુ તો શુદ્ધ છે ને, એટલે શુદ્ધ છે તેથી પોતાના માનીએ તો શું વાંધો એમ. અરે ભલા ભગવાન એ પોતે પોતાના માટે પોતાના છે, દેવ દેવને માટે પોતાનો, ગુરુ ગુરુને માટે પોતાના, અરિંદ ભગવાન પોતે એમને પોતાને માટે પોતાના, પણ આપણે માટે પોતાના કેવી રીતે થાય, સ્વ કેવી રીતે થાય? દરેકનું સ્વ સ્વ પોતાનું હોય, બીજાને પોતે સ્વ કેવી રીતે કરી શકે? સાદી સીધી સમજની વાત છે. આવા પ્રશ્નો પૂછે પણ એવા પૂછે એટલે થોડી વધારે સ્પષ્ટતા થાય. અહીંયા ગુરુદેવે સરસ સ્પષ્ટતા કરી છે કે અરિયંત દેવ અને અનંત સિદ્ધો પોતપોતામાં પરમ શુદ્ધ પવિત્ર પરમાત્મા પદે બિરાજમાન છે, અને પોતે શુદ્ધ છે એમાં કોઈ સવાલ નથી. શુદ્ધ છે એટલે નથી એમ કહેવાનો આશય નથી, અહીંયા શુદ્ધ રાખો છે તો શુદ્ધ તો છે જ, અને પોતાના પદમાં છે. સિદ્ધ ભગવાન સિદ્ધ થયા છે તો સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયા છે, કે પોતે આનંદની દશામાં છે. અનંત સુખ, અનંત આનંદ, અનંત વીર્ય બધું એમને પ્રગટ થઈ ચૂક્યું છે, અને હવે એમને કોઈ વિભાવ ભાવ કે અન્ય ભાવ, અશુદ્ધ ભાવ, શુદ્ધ ભાવ કે અશુભ ભાવ કંઈ થવાના નથી. એમને હવે જન્મ થવાનો નથી એવી એ દશામાં બિરાજી ગયા છે. એ શુદ્ધ જ છે, પરમ શુદ્ધ પવિત્ર છે. એ જ રીતે અરિયંત ભગવાન છે, એમને 4 અઘાતી કર્મ બાકી રહ્યા છે, છતાં પણ એમનો પણ ભાવ મોક્ષ કહેવાય, એ પણ પોતે પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપ સ્વભાવમાં છે, રહ્યા છે, અને હવે આયુષ્ય પૂરું થતા એ પણ સિદ્ધ થઈ અને સિદ્ધ શિલા ઉપર બિરાજી જશે. એટલે એ પરમાત્મા પદે બિરાજમાન હોવા છતાં આ જીવને માટે, આ જીવ જે છે એને માટે એ પર છે, આ જીવથી એ જુદા છે એટલે પર છે. પર છે એટલે ખરાબ છે, ખોટા છે એવો અર્થ થતો નથી. ઘણા બિચારા અને ભોળા જીવોને એ સમજણ નથી પડતી. પર કહીએ એટલે શું થયું, પર ગયા એટલે શું થયું, સ્વ નથી તે પર છે, પર છે એટલે ખરાબ થાય. અભ્યાસ ન મળે ને, શાસ્ત્ર કોઈ દિવસ ખોલ્યા ના હોય, આટલો આટલો કાળ ગયો, આટલી ઉંમર થઈ, પણ કોઈ દિવસ એમ નથી થયું કે આપણે 5000 પાનાએ વાંચ્યા હોય. આટલા 50 વર્ષની ઉંમરમાં ધર્મના 5000 પાનાએ લોકો વાંચતા નથી, આટલા આટલા વર્ષ થઈ ગયા તોય શું કહેવું. આમાં આ બધા શાસ્ત્રો મહાપુરુષો લખીને ગયા, એ કોને માટે લખીને ગયા એવો વિચાર એમને આવતો નથી. આ જીવનું શું થશે, ક્યાં જશે, કંઈ નથી, એ એક આંધળી દોટ મૂકીને બેઠો છે આ જગતના પદાર્થોની પાછળ. જે એના નથી એનું એ કંઈ કરી શકતો નથી, અને એની પાછળ દોડ 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 કરે છે સવારથી સાંજ સુધી. એ બસ એના કાર્યો કરવા છે, એને કરી તો શકતો નથી, માત્ર ભાવ કરે છે, છતાં એ ગાંડો થઈ રહ્યો છે શરીરની પાછળ ને પરની પાછળ. શરીરનું એક કામ એ કરી શકતો નથી, છતાં હજી એને અભિમાન છે, હું કરું છું, હું કરું છું. શરીરનું એક કાર્ય એ કરી શકતો નથી, છતાં પણ એને અભિમાન છે, એમાં જિંદગી પૂરી કરે છે. એટલે અભ્યાસ ન હોય ને એટલે પછી આ મુશ્કેલી પડે કે ભાઈ પર એમને કેમ પર કરો છો, આપણે એમને પોતાના માનીએ તો શું. પણ પ્રભુ એ પર જ થાય, એ તારા કેવી રીતે થાય, તારો સ્વ જુદું છે, એમનું સ્વ જુદું છે, એ ક્યાંથી તારા સ્વ થાય. એ તને ઉપકારી છે, તારે માટે એ પરમ ઉપકારી છે. એમનામાં જે કરુણાનો ભાવ આવ્યો એ કરુણાને લીધે થઈ, અને એ કરુણામાં તું એવો દેખાયો એમ કે તું પણ એમના જેવો છે, એ એમનો મોટો ઉપકાર આપણી ઉપર વર્તે છે. એમને જે જ્ઞાન આપ્યું છે એ મોટો ઉપકાર છે, એ આપણે માટે એ માર્ગદર્શક છે. એમને પોતે એ માર્ગને પ્રાપ્ત કર્યો છે અને આપણને એ માર્ગે જવા માટે ની પ્રેરણા અને જ્ઞાન આપ્યા છે, એટલે પરમ ઉપકાર એમનો આપણી ઉપર વર્તે છે. એ વાત બરાબર છે બધી, પણ એનો અર્થ એમ થોડો થઈ જાય કે એ સ્વ થઈ જાય. પર છે તો પર જ રહે, એમનો ઉપકાર છે એ વાત સમજવાની છે, અને એવું થવાનું છે. એમને જે માર્ગ દર્શાવ્યો એવા માર્ગે ચાલવાનું છે, એ કરવાનું છે. એમાં સ્વ કરીને બેસી જવાથી શું થઈ જવાનું હતું. કેટલાય લોકો બિચારા ભોળા લોકો જેમ પેલા લોકો બોલે એમ બોલે, હા હવે ભગવાનમય થઈ ગયો. બરાબર, ભગવાનમય ન થવાય. એ આત્મામય તું ક્યાંથી થાય, એક આત્મામાં તું ઘૂસી શકે, એક આત્મામાં વ્યાપી શકે, કોઈ કોઈનામાં વ્યાપી શકતું જ નથી. એના મય ન થઈ શકાય, એ પ્રભુ પોતે ના પાડે છે, પછી ક્યાં કહેવું. આ જીનવાણી તો બોલે છે, આ આપણે જે વાંચી રહ્યા છીએ શેમાંથી વાંચી રહ્યા છે, જીનવાણી તો છે. ભગવાનના જ્ઞાનમાં એવું આવ્યું છે કે સ્વ એમનું સ્વ જુદું છે, તારું સ્વ જુદું છે, એમણે જે કહ્યું છે, છતાંય તું એમાં ને એમાં રાગ કર્યા કરે છે અને જે કરવાનું છે એ નથી કરતો. માર્ગ એમણે જે બતાવ્યો એ માર્ગે ચાલતો નથી. આ જીવને માટે એ બધા પર છે, તથા આ અર્યંત છે, આ સિદ્ધ છે એમ માનવા એ પણ વિકલ્પ છે, અને એમને પોતાના માનવા એ મિથ્યાત્વ છે. જો ગુરુદેવ આટલા સુધી વાત કરી હતી, અહીંયા પોતાના માનવા, સ્વ માનવા એ મિથ્યાત્વ કહેવાય. સ્વ ન હોય, પ્રભુ પ્રભુ જ છે. એ તીર્થંકર ભગવાન જે છે એ પોતે પોતાના સ્વરૂપે છે. અને અહીંયા એક બીજી વાત મૂકી છે કે તથા આ આર્યંત છે, આ સિદ્ધ છે એમ માનવા તે વિકલ્પ છે. વિકલ્પ એટલા માટે કે આપણને એવો વિકલ્પ આવે છે, એ તો પોતે એમની શુદ્ધ દશામાં જ છે, એ વખતે આપણે માટે એ વિકલ્પ રૂપે છે. ખરેખર તો એ દ્રવ્ય જુદું છે, એ શુદ્ધ છે. એ દ્રવ્ય પોતે પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે એ જીવે, એ આત્માએ, ત્યારે આપણે નથી કર્યું. આપણે તો માત્ર એમને વિકલ્પ રૂપે જાણીએ છીએ, કંઈ એમનામાં બેસીને જાણી શકતા નથી. એટલે જે છે તે વિકલ્પ છે, એ અપેક્ષાથી વાત કરી. આ અર્યંત છે, આ સિદ્ધ છે એમ માનવા એ વિકલ્પ છે, એ અપેક્ષાથી વાત છે. આપણે માટે એ રોલ મોડેલ છે, આપણે માટે એમણે એક ઉદાહરણ આપ્યું છે, આપણે માટે એમને માર્ગ નક્કી કરી આપ્યો છે, આપણે માટે એ પોતે માર્ગે ચાલી અને આપણે માટે બધા વિઘ્નો ટાળી દીધા છે કે જો આ જ માર્ગ છે, અમે ચાલ્યા છીએ તો એ જ માર્ગે તું આવ. એ સીધો માર્ગ છે, સહેલો માર્ગ છે, સરળ માર્ગ છે, સ્વરૂપમાં જ છે, અંદરમાં જ છે, બહાર ક્યાંય જવાની જરૂર નથી. અને એનો એમણે પ્રકાશ કર્યો જ્ઞાન રૂપે, ઓમકાર ધ્વનિમાં એ બધું આવ્યું. અને એટલું જ નહીં, પાછું આપણને એમ પણ કહ્યું કે ભાઈ તું પણ મારા જેવો જ છે. હવે આટલી બધી આટલી બધી કૃપા કોણ કરે? તમને તમારા જેવો કોણ કે? તમારા શેઠ તમને કહે, તમારા કહે છે કે તું મારા જેવો છે? કોઈ નહીં કે, કોઈ નથી કહેતો. પોતાના જેવો કોઈ નહીં કે, પોતે એવો એક હાથ ઊંચો જ રહેશે. અત્યારે બતાવો, એવો એક દાખલો બતાવો કે જે આ ઉપર હોય, તમારી ઉપર હોય, અને એ તમને એમ કે, અને એ માનતો હોય કે ના તું મારા જેવો જ છે, મારા બરાબર છે. ના માને એમ કે મારા પછી તું મારું સ્થાન લઈ શકીશ, એવું કદાચ કહી દે તો કહી દે, કોઈ હોય તો તેવા ખાતર. એ પણ બાકી કોણ કે એવું? આખું આંખ ભગવાને જ એવું કહ્યું છે કે ભાઈ તું મારા જેવો સિદ્ધ સમાન છો, એવું ભગવાને કહ્યું. બીજા કોઈએ કહ્યું? કોઈ કહે છે? કોઈ માલિક કહે છે ને નોકરને કે તું મારા જેવો જ છે, અને એને એને પાછો એ પ્રમાણે માલિક બનાવવા, પોતે જેવો છે એવો બનાવવા માટે થઈ, અને કોઈ રસ્તો બતાવે છે કે ચાલ તું પણ મારા જેવો શેઠ બની જા? આપે છે કોઈ માર્ગ? આપે છે? જોબ કરો છો ત્યાં, તો જોબ કરવામાં જે પ્રેસિડેન્ટ છે કે જે વાઇસ પ્રેસિડેન્ટ જે છે, એ કોઈ એમ બતાવે છે કે તારે હવે મારી દીકરી વાઇસ પ્રેસિડેન્ટ થવાનું છે એટલે તને આ રસ્તો બતાવું? બતાવે છે કોઈ? કે પ્રેસિડેન્ટ બતાવે છે? તેનો ચેરમેન જે છે એ બતાવે છે રસ્તો કે આમ ચાલ તું આમ કર એટલે તું ચેરમેન થઈ જાય, મારા જેવો થઈ જા? કોઈ આપે છે? ક્યારે વિચાર કર્યો? ગાંડાની જેમ લોકો દોટ મૂકે છે પણ કોઈ વિચાર નથી કરતું કે કોઈ કંઈ કોઈનું કંઈ આપી દેતું નથી. ભગવાનની જે કરુણા કરી અને માર્ગ બતાવ્યો છે એવી કરુણા કોઈ કોઈ ઉપર કરી શકે એમ છે નહીં. અદભુત છે, એ વાત જ અદભુત છે. પ્રભુ પોતે એ માર્ગે ચાલ્યા અને પાછા આપણને એ માર્ગ બતાવ્યો, અને એટલું જ નહીં આપણને એટલો વિશ્વાસ આપ્યો બરાબર કે મારા જ્ઞાનમાં એ આવ્યું છે કે તું મારા જેવો જ છે અને તું મારા જેવો થઈ જા. એ થઈ જવા માટેની પ્રેરણા કરી, ખૂબ ખૂબ પ્રેરણા કરી, ખૂબ અનુકંપા કરીને પ્રેરણા કરી. ઓમકાર ધ્વનિ કઈ એક બે દિવસ માટે ચાલે છે? અરે પ્રભુ, ઓમકાર ધ્વનિ તો સતત ચાલે છે, દિવસમાં 3 વખત થાય છે. અને જ્યાં સુધી ભગવાનનું આયુષ્ય છે ત્યાં સુધી કેવળ જ્ઞાન થયા પછીથી એ થાય છે. તીર્થંકર ભગવાન વર્તમાનમાં મહાવીર ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાન બિરાજે છે, અને સિમંદર પ્રભુનું 1 કરોડ પૂર્વનું આયુષ્ય, કેટલા વખત સુધી એ ઓમકાર ધ્વનિ રહેશે, કેટલા લોકોનું એમાં કલ્યાણ થશે, કેટલા જીવોનું કલ્યાણ થશે, એમાં જે વાત આવી રહી છે જ્ઞાનના દૂધ વહી રહ્યા છે. આવું કોણ આપે બોલો? આ ઉપકાર જે છે એને સમજવાનો છે, એને બદલે એ વાત ભૂલીને સમજ્યા વગર શાસ્ત્રોના અભ્યાસ વિના આવા ગાંડા પ્રશ્નો પૂછે છે કે આપણે દેવગુરુને તો આપણા રાખો, શું કહેવું? તો અહીંયા તો આપણે સ્પષ્ટતા કરવી હતી એટલા માટે આ વાત લીધી છે. હવે આપણે આગળ લઈએ. એવું જ એક બીજું આગળ છે, પાના નંબર 203 કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 215, એના ઉપર નીચે છે પ્રશ્ન છે. ત્યાં મૂક્યો, એક પ્રશ્ન મૂક્યો છે કે તો શું ભગવાનથી પણ કાંઈ લાભ ન થાય, ભગવાનની વાણીથી પણ લાભ ન થાય, એમ કરીને પ્રશ્ન પૂછ્યો છે. કેમ કે ઉપર એ પ્રમાણે જે વાત કરવામાં આવી છે કે પોતાનો સ્વભાવ છે એમ કરીને વાત કરી, એનું પહેલાનું ઉપરનો પેરેગ્રાફ વાંચી છે કે આ ધર્મની વાત ચાલે છે, પર પદાર્થોનું જ્ઞાન કરવાનો મારો સહજ સ્વભાવ છે એમ જાણવું એનું નામ ધર્મ છે. ધર્મ એટલે શું? કે પર પદાર્થ અને મારે કાંઈ પણ સંબંધ નથી, પરંતુ પર પદાર્થ સંબંધી જ્ઞાન કરવાનું મારામાં સ્વપ્રકાશક સામર્થ્ય છે. એ સ્વપ્રકાશક સામર્થ્યમાં સ્વનું પરિણમન કરવું એ ધર્મ છે. સર્વ દ્રવ્યો મારા સંબંધી નથી, તેથી જ્ઞેય જ્ઞાયક સંબંધ કહેવો એ પણ વ્યવહાર છે. પરદ્રવ્યો મારા સંબંધી નથી એટલે પરદ્રવ્યનું જ્ઞાન કરી અને એવો જ્ઞેય જ્ઞાયક સંબંધ હું દર્શાવું છું કે એ જ્ઞેય છે અને એનો જાણનારો હું છું, એવો સંબંધ કહેવો એ વ્યવહાર છે. ભગવાન આ લોકાલોકની હયાતી છે માટે કેવળ જ્ઞાનીની પરિણતિ કેવળ જ્ઞાનરૂપ થાય છે એમ નથી, જેમ એ વાક્ય અહીંયા મૂક્યું છે. આ લોકાલોકની હયાતી છે માટે કેવળ જ્ઞાનીની પરિણતિ કેવળ જ્ઞાનરૂપ થાય છે એમ નથી, પરંતુ જ્ઞાનનું પરિણમન પોતાના સ્વભાવના સામર્થ્યથી જ કેવળ જ્ઞાનરૂપ થાય છે. એવું જ્ઞાનની તાકાત છે એટલે જગતના બધા પદાર્થોને જાણે છે, કે પદાર્થો છે માટે જાણે છે એમ નથી. એ તો જ્ઞાન સ્વભાવ એવો છે કે જ્ઞાનના સ્વભાવનું સામર્થ્ય જ એટલું છે કે તે સ્વને જાણે અને પરને જાણે. પરની હયાતી હોવા છતાં જ્ઞાન પરની હયાતીને કારણે નહીં પણ પોતાની જ્ઞાનની સત્તાના સામર્થ્યને કારણે એ સ્વને જાણે છે, પરને જાણે છે. એટલે હવે એમાં પ્રશ્ન કોઈએ પૂછે તો શું ભગવાનથી પણ કાંઈ લાભ ન થાય? કોઈ એમ પૂછ્યું ભગવાનની વાણીથી પણ લાભ ન થાય? આ પોતાના જ્ઞાનની સ્વતંત્રતા બતાવીને એની સામે. તો એના ઉત્તર તરીકે આપ્યું છે. જે અત્યારે વર્તમાનમાં ઘણાને એમ છે કે ભગવાન કંઈક કૃપા કરે ને આપણને જ્ઞાન થઈ જાય. તો ભગવાને કૃપા કરીને આ જ્ઞાન આપ્યું છે, એને તું વાંચ, વિચાર, સમજ અને અંતરમાં ઉતારને ભાઈ, તો બધું થાય જ. પણ એ તો કરવું નથી. અહીંયા ભગવાનથી પણ કંઈ લાભ ન થાય એ પ્રશ્નનો જે જવાબ આપે છે ગુરુદેવે, એ આપણે જોઈએ અને પછી સ્વાધ્યાય પૂરો કરીએ. ગુરુદેવ કહે છે કે ના, કેમ કે ભગવાન અને ભગવાનની વાણી પર જ્ઞેય છે. જો બંનેને પર જ્ઞેય કહ્યું છે, અહીંયા પણ એ વાત આવી એટલા માટે મેં લીધું છે ખાસ. ભગવાન અને ભગવાનની વાણી પર જ્ઞેય છે, પર પદાર્થ છે અને આત્માનો. ભગવાન એટલે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન એમની વાત છે, અહીંયા એમની વાત ચાલે છે, સિદ્ધ ભગવાન એમની વાત છે. એ પર પદાર્થ છે અને આત્માનો સ્વભાવ તો પર પદાર્થને પર પદાર્થની હયાતીમાં જાણવાનો છે. છતાં જ્ઞાન પરની હયાતીના કારણે નહીં પણ પોતાના સ્વ પર પ્રકાશક જ્ઞાનના સામર્થ્યની પરિણીતીને કારણે જાણે છે. અને આ સમયસારજીની ગાથા 320માં ત્યાં સુધી પછી આગળ તો વાત આવી જાય છે. ત્યાં તો પછી વધારે વિસ્તાર કરીને વાત આવે છે કે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તે બંધને જાણે, મોક્ષને જાણે, ઉદયને જાણે અને નિર્જરાને જાણે. એટલે બાકી શું રહ્યું, બધાને એ જાણે છે. પોતે જ્ઞાન સ્વભાવી પ્રભુ છે ને, ઉદય પર તરીકે જ્ઞેય, ઉદય જે છે એ પર તરીકે જ્ઞેય, બંધ પર તરીકે જ્ઞેય. એટલે એ જ્ઞેય ખરું પણ પર, એને જાણે એમ કહ્યું. જાણવાનો અર્થ શું થયો કે એ પર જ્ઞેય છે, સ્વ સિવાયનું જ્ઞેય. શું આ ઉદય છે કે બંધ પડ્યો છે કે નિદ્રા થઈ છે, બધાને એ રીતે કહ્યું કે પર જ્ઞેય તરીકે, અને કર્મનું છૂટવું તે પણ પર તરીકે જ્ઞેય છે. માટે આત્મા ઉદય, બંધ, નિદ્રા અને મોક્ષને જાણે જ છે, કરતો નથી. આ 320મી ગાથામાં પછી એનો વિસ્તાર આવશે ત્યારે વધારે લઈશું. આ બહુ સરસ વાત કરી દીધી છે, એમાં એટલા બધા અંદર તમને લઈ જાય છે. ત્યારે એ ગાથા આવશે ત્યારે વધારે કહીશું. 320 ગાથા ઉપર ગુરુદેવ ઘણા પ્રવચનો આપે છે, એના લખાણો પણ ઘણા ઉપલબ્ધ છે, તો એનો વિસ્તાર પછીથી કરીશું. આજે તો આપણે આ જ્ઞેય પર જ્ઞેય સંબંધીની વાત જાણી, કેમ કે આપણે જે જ્ઞેયોથી જ ભેદ જ્ઞાન કરવાનું છે ને, એટલે આ વાતને આપણે વધારે જોર આપી રહ્યા છીએ કે હવે ભેદ જ્ઞાન કરવાનું શેનાથી છે. તો કે જે જ્ઞેય જણાય છે જ્ઞાનમાં, જે પર જ્ઞેયો જણાય છે એનાથી ભેદ જ્ઞાન કરવું છે. એટલે એ મુખ્ય વાત લીધી કે 6 દ્રવ્યો છે એ જ્ઞાનમાં જણાય છે, એ બધા જ્ઞેય છે અને એ બધા જે છે એ મારાથી જુદા છે, એવું ભેદ જ્ઞાન કરવાનું છે. એની આ 37મી ગાથા છે. તો આપણે થોડો વધારે વિસ્તાર આવતી વખતે લઈશું અને પછી એના પછીનો શ્લોક પણ લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. Thank you.